એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
એકત્ર ફાઉન્ડેશનના ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ કે ચર્ચા કરીશું એક બહુ જ જાણીતી નવલકથાની, સુપ્રસિદ્ધ અમેરિકન લેખિકા ડોના ટાર્ટની 2013માં પ્રકાશિત પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા ધ ગોલ્ડફિંચ.
હા, ડોના ટાર્ટ, એમની લેખન શૈલી ખરેખર અનોખી છે, ખૂબ ઝીણવટભરી, આમ પરફેક્શનિસ્ટ કહી શકાય.
બરાબર. દાયકાઓમાં માંડ ત્રણ નવલકથાઓ લખી છે એમણે, ધ સિક્રેટ હિસ્ટ્રી, ધ લિટલ ફ્રેન્ડ અને આ ધ ગોલ્ડફિંચ.
અને ત્રણેયમાં પેલું સાહિત્યિક ઊંડાણ અને એકદમ રોમાંચક કથા, એનું મિશ્રણ જોવા મળે છે, તમને વાંચતા જકડી રાખે.
સાચી વાત. ધ ગોલ્ડફિંચ પોતે એક, આપણે જેને કહીએ, બિલ્ડિંગ્સ રોમાન, એટલે કે એક પાત્રના વિકાસની કથા.
હા, મુખ્ય પાત્ર છે 13 વર્ષનો થિયોડોર થિયોડેકર, અને નવલકથા એના જીવનના લગભગ 2 દાયકાની સફર વર્ણવે છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ આમ તો ઘણી લાંબી અને જટિલ નવલકથા છે, એની કથા, પાત્રોની ભાવનાત્મક સફર અને એમાં જે ગહન વિષયો છે, જેમ કે કલા, શોક, નૈતિકતા, અસ્તિત્વ, આ બધાને સમજવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે આ કૃતિ આ બધા તાણાવાણાને ગૂંથે છે અને વાચક પર શું અસર છોડે છે?
બરાબર. તો શરૂઆત ક્યાંથી થાય છે? ન્યુયોર્કનું પ્રખ્યાત મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ. 13 વર્ષનો થિયો અને એની મમ્મી ઓડ્રે ત્યાં ગયા છે
મ્યુઝિયમમાં.
શું જોવા? ડચ માસ્ટર્સના ચિત્રોનું એક ખાસ પ્રદર્શન. અને ત્યાં એમનું ધ્યાન એક નાના પણ અદ્ભુત ચિત્ર પર પડે છે, કેરલ ફેબ્રિટિયસનું ધ ગોલ્ડફિંચ.
ઓ, એ જ ચિત્ર જેના પરથી નવલકથાનું નામ છે?
હા, એ જ. પણ એ શાંતિ, એ કલાનો અનુભવ, એ બધું એક ક્ષણમાં ધ્વસ્ત થઈ જાય છે.
શું થાય છે ત્યાં?
એક ભયંકર આતંકવાદી હુમલો. મ્યુઝિયમમાં જોડાકા વિસ્ફોટ થાય છે. ધુમાડો, ધૂળ, કાટમાળ. અને જ્યારે થિયો ભાનમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે એની માતા ઓડ્રે મૃત્યુ પામી છે.
ઓહ, કેટલું ભયાનક, 13 વર્ષના બાળક માટે.
એ જંધાધૂંધીમાં એક ગંભીર રીતે ઘાયલ થયેલા એક વૃદ્ધ માણસને મળે છે, વેલ્ટન વેલ્ટી બ્લેકવેલ, જે મરી રહ્યા છે. વેલ્ટી એને એક વિંટી આપે છે અને પેલું ચિત્ર ધ ગોલ્ડફિંચ એના બિઝનેસ પાર્ટનર સુધી પહોંચાડવા કહે છે પોતાના છેલ્લા શ્વાસમાં.
અને થિયો, એ શું કરે છે આટલા આઘાતમાં?
એને કશી સમજ નથી પડતી. એ સંપૂર્ણપણે શોકમાં છે અને એકદમ આવેગમાં આવીને એ પેલું અમૂલ્ય ચિત્ર ઉપાડી લે છે અને મ્યુઝિયમની અંધાધૂંધીનો લાભ લઈને ભાગી જાય છે.
અરે બાપરે, એટલે અજાણતામાં ચોરી કરી લે છે.
હા, બસ એ જ ક્ષણ એ જ કૃત્ય એના બાકીના જીવનનો એક ગુપ્ત ભાર બની જાય છે. પેલું ચિત્ર એના શોકનું પ્રતીક બની જાય છે, એના અપરાધભાવનું અને એની માતાની છેલ્લી યાદ પણ.
તો હવે માતા નથી રહી, પિતા તો પહેલાથી જ ગેરહાજર હતા. થિયો એકદમ અનાથ જેવો થઈ ગયો.
બરાબર. એને કામચલાઉ આશરો મળે છે એના સ્કૂલના મિત્ર એન્ડી બાર્બરના ઘરે. શ્રીમંત પરિવાર છે, પાર્ક એવન્યુ પર રહે છે.
ત્યાં એને સ્થિરતા મળે છે.
સ્થિરતા તો મળે છે, પણ કેવી! એકદમ ઠંડી, ઔપચારિક. એ ઘરના વૈભવ અને નિયમો વચ્ચે થિયોના મનમાં જે શોક અને ડરનું તોફાન ચાલી રહ્યું છે એની સાથે કોઈ તાલમેલ નથી. એ ત્યાં એકલો અને અજાણ્યો જ અનુભવે છે. પણ પછી એ પેલી વેલ્ટીની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. એ એમની એન્ટિક ફર્નિચર રેસ્ટોરેશનની દુકાન હોબાર્ટ એન્ડ બ્લેકવેલ શોધી કાઢે છે.
ઓહ, એટલે એ વેલ્ટીના પાર્ટનરને મળે છે?
હા, ત્યાંની મુલાકાત જેમ્સ હોબી હોબાર્ટ સાથે થાય છે. હોબી એકદમ સૌમ્ય, દયાળુ માણસ છે, પોતાની કળામાં માહેર કારીગર.
અચ્છા.
અને એમની વર્કશોપ જૂના લાકડાની, ગુંદરની, પોલિશની સુગંધ, એ જગ્યા થિયો માટે જાણે એક આશ્રયસ્થાન બની જાય છે. ત્યાં એને પહેલીવાર હૂંફ અને સ્વીકૃતિનો અનુભવ થાય છે, જાણે જીવનમાં કોઈ હેતુ મળ્યો હોય.
અને ત્યાં જ એ પેલી છોકરી પિપ્પાને પણ મળે છે, બરાબર ને?
હા, પિપ્પા. એ પણ મ્યુઝિયમના વિસ્ફોટમાં ઘાયલ થઈ હતી અને હોબી સાથે રહેવા આવી હતી. થિયોને એના પ્રત્યે એકદમ ઊંડો, આમ આદર્શવાદી પ્રેમ થઈ જાય છે.
એવો પ્રેમ જે કદાચ એમના સહિયારા દુઃખ પર આધારિત હોય.
કદાચ એમ જ. એટલે જ કદાચ થોડો અપ્રાપ્ય પણ લાગે. અને અહીં એક વાત નોંધવા જેવી છે, હોબીનું કામ જૂની તૂટેલી વસ્તુઓને સાચવવી, સમારકામ કરવું.
હા,
એ જાણે થિયોના પોતાના તૂટેલા જીવનને સાંધવાના પ્રયાસનું પ્રતીક બની જાય છે.
પણ આ શાંતિ, આ હોફ એ લાંબો સમય ટકતી નથી ને?
ના, બિલકુલ નહીં. કારણ કે અચાનક જ થિયોના લાંબા સમયથી ગાયબ પિતા લેરી ડેકર એની નવી ગર્લફ્રેન્ડ ઝેન્ડ્રા સાથે આવી પહોંચે છે.
ઓહ, અને એ લોકો શું કરે છે?
એ લોકો થિયોને પોતાની સાથે લાસ વેગાસ લઈ જાય છે. એકદમ અચાનક થિયોને ન્યુયોર્ક, હોબીની દુકાન, પિપ્પા બધું છોડીને જોવું પડે છે.
લાસ વેગાસ? એ તો ન્યુયોર્કથી સાવ અલગ દુનિયા. ત્યાં એનું જીવન કેવું હોય છે?
એને વેગાસના એક ઉજ્જળ, અડધા બંધાયેલા રણ જેવા ઉપનગરમાં રહેવું પડે છે. અને એના પિતા અને ઝેન્ડ્રા,
એમનું શો?
લેરી નિષ્ફળ એક્ટર છે અને હવે જુગારનો વ્યસની. ઝેન્ડ્રા ડ્રગ્સ અને દારૂમાં ડૂબેલી રહે છે. થિયોની કોઈ ખાસ સંભાળ લેવાતી નથી. ખૂબ ઉપેક્ષા અને એકલતા અનુભવે છે.
તો આ એકલતામાં એને કોઈ સાથ મળે છે?
હા, ત્યાં એની મુલાકાત થાય છે બોરિસ પાવલિકોવ્સ્કી સાથે. બોરિસ યુક્રેનિયન એમિગ્રન્ટ છે. એ પણ થિયો જેવો જ, આમ તો સ્માર્ટ પણ મુસીબતમાં ઘેરાયેલો અને ઉપેક્ષિત.
અચ્છા.
પણ બોરિસમાં એક અલગ વાત છે. એ નીડર છે, દુનિયાદારીમાં પાક્કો છે અને આમ નૈતિકતાના બંધનોથી લગભગ મુક્ત છે.
તો આ બે છોકરાઓ મિત્રો બને છે?
હા, ગાઢ મિત્રો. એમની મિત્રતા બંધાય છે સહિયારી ઉપેક્ષા, દારૂ, ડ્રગ્સ અને નાની મોટી ચોરીઓના અનુભવો પર. બોરિસ થિયો માટે જાણે એક ડાર્ક મિરર બની જાય છે.
ડાર્ક મિરર એટલે?
એટલે કે એ થિયોના પોતાના અંદરના અંધારા પાસાને પ્રતિબિંબિત કરે છે. એને નીડરતા શીખવે છે, નિયમો તોડતા શીખવે છે. એમની દોસ્તી એટલી ગાઢ બને છે કે થિયો પોતાના જીવનનું સૌથી મોટું રહસ્ય,
પેલું ચિત્ર,
હા, પહેલાં છુપાવેલા ચિત્ર વિશે પણ બોરિસને કહી દે છે. એ એકમાત્ર વ્યક્તિ છે જેના પર તે આટલો ભરોસો કરે છે.
આ બોરિસનું પાત્ર ખરેખર બહુ રસપ્રદ લાગે છે. એ મિત્ર છે કે પછી એને ખોટા રસ્તે લઈ જાય છે?
બહુ જ જટિલ સંબંધ છે એમનો. કારણ કે એ મિત્રતામાં મુક્તિ પણ છે અને જોખમ પણ છે. પણ આ વેગાસનો તબક્કો પણ અચાનક પૂરો થાય છે.
કેવી રીતે?
લેરી, થિયોના પિતા, જુગારના દેવામાં ડૂબેલો હોય છે અને દારૂ પીને ગાડી ચલાવતા અકસ્માતમાં મૃત્યુ પામે છે.
અરે!
એટલે થિયો ફરી એકલો પડી જાય છે.
હા.
અને એને ડર લાગે છે કે હવે એને ફોસ્ટર કેર સિસ્ટમમાં મોકલી દેશે. એટલે એ ઝેન્ડ્રાના નાના કૂતરા પોપચિકને લઈને બસ પકડીને ભાગી જાય છે.
ક્યાં જાય છે?
સીધો ન્યુયોર્ક, હોબીના દરવાજે. એ વેગાસનો સુક્કો, તડકાવાળો ખાલીપો છોડીને ફરી હોબીની વર્કશોપની પેલી હૂંફાળી મીઠી સુગંધ તરફ પાછો ફરે છે.
અને હોબી એને પાછું અપનાવી લે છે કોઈ સવાલ વગર?
હા, એ જ તો હોબીની મહાનતા છે. એનો પ્રેમ અને કરુણા અપાર છે. એ કોઈ સવાલ નથી પૂછતો, બસ એક સ્મિત સાથે થિયોને ફરી કર્મમાં લઈ લે છે.
વાહ.
પછીના 8 વર્ષ થિયોના જીવનમાં પ્રમાણમાં શાંતિથી વીતે છે. એ હોબીનો શિષ્ય બને છે, ફર્નિચર રેસ્ટોરેશનની કળા શીખે છે, એમાં માહેર થાય છે.
એટલે એને એક દિશા મળે છે, એક હેતુ મળે છે.
હા, એવું લાગે છે કે જાણે આખરે એને જીવનમાં સ્થિરતા મળી ગઈ. એ દુકાનની ઉપર જ રહે છે, બધું બરાબર ચાલતું હોય એવું લાગે છે.
પણ આ લાગે છે શબ્દ પર ભાર મૂકવો પડે એવું લાગે છે. શું આ શાંતિ સાચી હતી? પેલું ચિત્ર હજુ એની પાસે જ છે ને?
બરાબર, એ જ મુદ્દો છે. કારણ કે હવે આપણે કથામાં 8 વર્ષ આગળ જઈએ છીએ. થિયો હવે યુવાન છે, દેખીતી રીતે એક સફળ સુસંસ્કૃત એન્ટિક ડીલર, હોબીનું બિઝનેસ પાર્ટનર.
સરસ.
પણ આ બધું ઉપર છલ્લું છે. અંદરખાને એ ગુપ્ત રીતે પ્રિસ્ક્રિપ્શન ગોળીઓનો ગંભીર રીતે વ્યસની બની ગયો છે.
ઓહ.
અને એનાથી પણ ખરાબ વાત એ છે કે ધંધામાં નુકસાન ગયું છે, દેવું થઈ ગયું છે. અને એ દેવું ચૂકવવા માટે એ નકલી બનાવટી એન્ટિક વસ્તુઓને અસલી તરીકે વેચી રહ્યો છે, છેતરપિંડી કરી રહ્યો છે.
શું વાત કરો છો? આ તો હોબીના સિદ્ધાંતો સાથે સીધો દગો થયો. જે માણસે એને આશરો આપ્યો કળા શીખવી, એના જ કામ સાથે છેતરપિંડી.
બિલકુલ. આ એની નૈતિક અધોગતિ દર્શાવે છે અને એનું અંગત જીવન પણ એટલું જ અપ્રમાણિક છે.
કેવી રીતે?
એટલે એન્ડી બાર્બરની બહેન કિટ્સી બાર્બર સાથે સગાઈ કરે છે, પણ એ પ્રેમ નથી, ફક્ત સામાજિક સગવડ છે. એનું મન હજુ પેલી પિપ્પામાં જ છે, જે હવે લંડનમાં રહે છે. એના માટે એક આદર્શ પણ અપ્રાપ્ય પ્રેમ.
એટલે આખું જીવન જાણે જૂઠાણા અને ગુપ્તતાના પાયા પર ઊભું છે.
હા, અને આ પાયો હચમચી જાય છે જ્યારે લ્યુસિયસ રિયુ નામનો એક ગ્રાહક, જેને થિયોએ છેતર્યો હતો, એ બદલો લેવા આવે છે.
એ શું કરે છે?
એ થિયોને ધમકી આપે છે. કહે છે કે એ થિયોની છેતરપિંડી વિશે અને પેલા ચોરાયેલા ચિત્ર ધ ગોલ્ડફિન્ચ વિશે બધું જાણે છે.
બાપ રે, હવે શું થશે? અહીંથી વાર્તામાં મોટો વળાંક આવતો હશે.
બરાબર, આ સંકટ સમયે જ જાણે ભૂતકાળમાંથી પાછો આવ્યો હોય એમ બોરિસ ફરી થિયોના જીવનમાં પ્રવેશે છે.
બોરિસ આટલા વર્ષો પછી?
હા, અને હવે ખૂબ પૈસાદાર લાગે છે અને સ્પષ્ટ છે કે ગુનાહિત દુનિયા સાથેના ઊંડા સંબંધો છે.
અને એ શું કહે છે?
એક એવો ધડાકો કરે છે જે થિયોને હચમચાવી નાખે છે.
શું?
બોરિસ કબૂલ કરે છે કે વર્ષો પહેલા લાસ વેગાસમાં જ્યારે થિયોએ એને પેલું ચિત્ર બતાવ્યું હતું ત્યારે રાત્રે બોરિસે ચિત્ર ચોરી લીધું હતું.
શું?
હા, અને એની જગ્યાએ એ જ માપનું એક પાઠ્યપુસ્તક મૂકી દીધું હતું. થિયોને આટલા વર્ષો સુધી ખબર જ નહોતી.
અવિશ્વસનીય! જે મિત્ર પર સૌથી વધુ ભરોસો કર્યો તેણે જ આવું કર્યું. આ કેવો વિશ્વાસઘાત!
અને બોરિસ એ પણ કહે છે કે એ અમૂલ્ય ચિત્ર ત્યારથી બ્લેક માર્કેટમાં ફરી રહ્યું છે, ગેરકાયદેસર સોદાઓમાં વપરાઈ રહ્યું છે.
તો હવે બોરિસ શું કામ આવ્યો છે?
બોરિસ કહે છે કે એને હવે પછતાવો થાય છે, અપરાધભાવ લાગે છે અને એ ચિત્ર પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ કહે છે કે એક તક છે અને એમાં એને થિયોની મદદ જોઈએ છે.
અને થિયો માની જાય છે આટલા મોટા વિશ્વાસઘાત પછી પણ?
હા, થિયો ચિત્ર પાછું મેળવવા માટે એટલો બેબાકડો છે કે એ કંઈ પણ વિચાર્યા વગર એમ્સ્ટરડામ જવા તૈયાર થઈ જાય છે.
એમ્સ્ટરડામ?
હા, પણ ત્યાં જઈને એ કલાચોરો, ગેંગસ્ટરો અને હિંસાની એક ખતરનાક દુનિયામાં ફસાઈ જાય છે. અને શું થાય છે ત્યાં?
ચિત્ર મળે છે?
ના, આખી યોજના નિષ્ફળ જાય છે. ગોળીબાર થાય છે અને ગભરાટમાં પોતાનો બચાવ કરવા જતા થિયો એક માણસને મારી નાખે છે.
હે? હત્યારો બની જાય છે?
હા, ચિત્ર ફરી હાથમાંથી જતું રહે છે અને થિયો એમ્સ્ટરડેમની એક હોટેલના રૂમમાં એકલો, ડરેલો, હતાશ અને હવે ખૂની તરીકે ફસાઈ જાય છે. એ એટલો ભાંગી પડે છે કે આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે.
આ તો ખરેખર અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. વાર્તા અહીં બહુ જ અંધકારમય બની જાય છે.
હા, એવું લાગે છે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો. પણ ત્યારે જ
શું?
ફરી પાછો બોરિસે જ એને શોધી કાઢે છે અને એને ભાગવામાં મદદ કરે છે.
એટલે બોરિસ એને બચાવે છે?
હા, પણ પછી એ છેલ્લો અને સૌથી મોટો ખુલાસો કરે છે.
હજુ કંઈ બાકી હતું?
હા, બોરિસ કહે છે કે આખી રિકવરી યોજના, એમ્સ્ટરડેમની મુસાફરી, એ બધું એક સેટઅપ હતું જે બોરિસે પોતે ગોઠવ્યું હતું.
મતલબ શું કામ?
બોરિસે ગુપ્ત રીતે આંતરરાષ્ટ્રીય આર્ટ ક્રાઇમ યુનિટને બાતમી આપી દીધી હતી.
એટલે એણે થિયોનો ઉપયોગ કર્યો ફરીથી.
હા, પણ આ વખતે પરિણામ અલગ આવે છે. બોરિસની બાતમીને કારણે પોલીસ દરોડો પાડે છે અને ગુનેગારોની આખી ગેંગ પકડાઈ જાય છે અને એમની પાસેથી ધ ગોલ્ડફિંચ અને બીજી ઘણી ચોરાયેલી કલાકૃતિઓ પાછી મળે છે.
ઓહ, એટલે ચિત્ર આખરે પાછું મળી જાય છે?
હા, આખરે એ સુરક્ષિત હાથોમાં પાછું ફરે છે.
અને થિયોનું શું? એણે તો હત્યા કરી હતી.
એના પર કોઈ આરોપ નથી આવતો. અને ચિત્ર પાછું મેળવવા બદલ જે મોટું ઇનામ જાહેર થયું હતું, બોરિસ ખાતરી કરે છે કે એનો મોટો હિસ્સો થિયોને મળે.
અચ્છા, તો થિયો એ પૈસાનું શું કરે છે?
આ બહુ મહત્વનું છે. એ અનામી રીતે પોતે વેચેલી બધી જ નકલી એન્ટિક વસ્તુઓ બજારમાંથી પાછી ખરીદી લે છે.
એટલે એ પોતાની ભૂલ સુધારે છે.
હા, એ હોબીના બિઝનેસ અને નામ પર લાગેલું કલંક દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ એનું પ્રાયશ્ચિત છે.
પણ શું એ હોબીનો સામનો કરી શકશે? શું એ સાચું કહી શકશે?
એ જ મોટો પ્રશ્ન છે. તે ન્યૂયોર્ક પાછો ફરે છે અને આખરે હિંમત કરીને હોબી પાસે જાય છે અને બધું જ કબૂલ કરી લે છે. ચિત્ર વિશે, છેતરપિંડી વિશે, બધું જ.
હોબીનું રિએક્શન કેવું હોય છે?
સ્વાભાવિક છે. એ ભાંગી પડે છે, એને ખૂબ દુઃખ થાય છે, આઘાત લાગે છે. પણ અંતે એ થિયોનો પશ્ચાતાપ જુએ છે, એની પીડા સમજે છે અને એની ઉદારતા જુઓ. એ થિયોને માફ કરી દે છે.
ખરેખર હોબી મહાન પાત્ર છે.
બિલકુલ.
તો વાર્તાનો અંત કેવી રીતે આવે છે? શું થિયોને હવે શાંતિ મળે છે? હેપી એન્ડિંગ જેવું કંઈક?
ના, ડોનર ટાર્ટ એવી રીતે અંત નથી લાવતી. કોઈ સુઘડ હેપી એન્ડિંગ નથી. એના બદલે નવલકથા થિયોના લાંબા, ઊંડા, આમ ફિલોસોફિકલ કહી શકાય એવા ચિંતન સાથે પૂરી થાય છે.
એ શું વિચારે છે?
એ હજુ પણ સંઘર્ષ કરી રહ્યો છે, પણ હવે એનામાં એક નવી સમજણ છે. એ દુનિયાભરમાં ફરે છે, ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુઓ શોધીને એના માલિકોને પાછી પહોંચાડવાનું કામ કરે છે.
અચ્છા, એક અલગ પ્રકારનું પ્રાયશ્ચિત.
હા, એ સ્વીકારે છે કે એનું જીવન ક્યારે સરળ કે સીધું નહીં હોય, પણ એની આ વાંકીચૂકી સફર, એના અનુભવો અને પેલું સુંદર ચિત્ર ધ ગોલ્ડફિંચ જેણે એને લગભગ બરબાદ કરી દીધો હતો, એના પ્રત્યેના એના પ્રેમે જ એના જીવનને એક અનોખો, ભલે પીડાદાયક, પણ ગહન અર્થ આપ્યો છે. આ કથા ખરેખર બહુ સ્તરોવાળી છે અને પાત્રો પણ એટલા જટિલ અને યાદગાર છે. જેમ કે બોરિસ, એને શું કહીશું, ખલનાયક, મિત્ર?
એ બંને છે, અને કદાચ બંનેમાંથી એકેય નહીં. બોરિસ એટલે અરાજકતા, નૈતિક અસ્પષ્ટતા અને ગમે તેમ કરીને ટકી રહેવાની વૃત્તિ. એ થિયોને છેતરે છે, એનો ઉપયોગ કરે છે, પણ એના પ્રત્યે એની વફાદારી અને પ્રેમ પણ વિચિત્ર રીતે સાચા અને અતૂટ છે. કદાચ થિયોના જીવનનો સૌથી પ્રામાણિક સંબંધ પણ એ જ હતો. એ બતાવે છે કે પ્રેમ અને મિત્રતા કોઈવાર નૈતિકતાના બંધનોથી પર હોય છે.
અને હોબી, એ તો બોરિસથી એકદમ વિરુદ્ધ. બિલકુલ, હોબી એટલે નૈતિકતા, સ્થિરતા, કારીગરીનું સૌંદર્ય, બિનશરતી પ્રેમ. એ થિયો માટે પિતા સમાન છે. એને ફક્ત કળા નથી શીખવતો, પણ જીવનના મૂલ્યો, પ્રામાણિકતા, ધીરજ, ઇતિહાસનું સન્માન, એ બધું શીખવે છે. એની વર્કશોપ જ થિયોનું સાચું ઘર છે.
અને પિપ્પાનો પાત્ર, એનું શું મહત્વ છે થિયોના જીવનમાં?
પિપ્પા એટલે પેલો આદર્શ, લગભગ કાલ્પનિક બની ગયેલો, ક્યારેય ન પામી શકાય એવો પ્રેમ. એમનો સંબંધ શરૂ જ થયો તો એક સહિયારા આઘાત પર.
મ્યુઝિયમ વાળો?
હા, એટલે કદાચ એ ક્યારે વાસ્તવિક ન બની શક્યો. પિપ્પા સુંદરતાનું પ્રતીક છે, પણ સાથે સાથે નુકસાનનું પણ. એ એક એવી યાદ છે જે થિયોને આખી જિંદગી વળગી રહે છે. એને એક ઝંખણા આપે છે, પણ કદાચ એને આગળ વધતા રોકે પણ છે.
આ જટિલ પાત્રો અને કથા દ્વારા લેખિકા ઘણા ગહન વિષયોને સ્પર્શે છે, જેમ કે કલા અને સૌંદર્યની શક્તિ. પેલું ચિત્ર ધ ગોલ્ડફિંચ, એનું શું મહત્વ છે આખી નવલકથામાં?
એ તો નવલકથાનું હૃદય છે. ખાલી એક કલાકૃતિ નથી, એ પોતે જ એક પ્રતીક છે. પેલું સાંકળથી બંધાયેલું નાનું પક્ષી, એ જાણે થિયો પોતે જ છે ભૂતકાળથી, આઘાતથી, ગુપ્તકાથી બંધાયેલો. એ ચિત્ર આ અંધાધૂંધી ભરેલી દુનિયામાં ટકી રહેલા શાશ્વત સૌંદર્યનું પ્રતીક છે.
અને થિયો માટે એ શું છે?
એના માટે એ માતાની યાદ છે, એક આશ્વાસન છે, પણ સાથે સાથે એના ગુપ્ત અપરાધનો સતત ભાર પણ છે. નવલકથા સવાલ ઉઠાવે છે કે શું સૌંદર્ય આપણને દુઃખમાંથી બચાવી શકે, એની શક્તિ કેટલી છે.
અને બીજો મોટો વિષય છે શોક અને આઘાતનો પ્રભાવ. જે મ્યુઝિયમમાં થયું એ ઘટના થિયોના જીવનને હંમેશ માટે બદલી નાખે છે.
હા, નવલકથા બહુ બારીકાઈથી બતાવે છે કે બાળપણનો આઘાત કેવી રીતે વ્યક્તિના આખા જીવન પર અસર કરે છે. એના સંબંધો, એના નિર્ણયો, એની નબળાઈઓ, જેમ કે પેલું વ્યસન અને સ્વવિનાશક વર્તન. થિયોનું આખું જીવન જાણે એ એક ક્ષણની આસપાસ જ ફરતું રહે છે, કાં તો એનાથી ભાગવાનો પ્રયત્ન, કાં તો એને ફરી જીવવાનો પ્રયત્ન.
અને પેલો સતત ચાલતો સંઘર્ષ, પ્રામાણિકતા વિરુદ્ધ છેતરપિંડી, એક તરફ હોબીની દુકાન, એની કારીગરી
જે સત્ય અને અખંડિતતા પર આધારિત છે,
અને બીજી તરફ થિયોનું જીવન છુપાવેલું ચિત્ર, વ્યસન, ધંધામાં છેતરપિંડી, કિટસી સાથેનો સંબંધ.
બરાબર, એટલે સવાલ એ થાય કે શું જૂઠાણા પર બનેલું જીવન ક્યારે સાચું હોઈ શકે? શું બહારની સફળતા અંદરના સત્ય વગર ટકી શકે? પેલી એન્ટીક વસ્તુઓ ઇતિહાસ અને સ્થાયિત્વનું મૂલ્ય બતાવે છે, જ્યારે થિયોની નકલી વસ્તુઓ એની નૈતિક પડતી દેખાડે છે.
અને પેલો સનાતન પ્રશ્ન, નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છા, શું આપણું જીવન આપણા હાથમાં છે કે આપણે સંજોગોના ગુલામ છીએ? થિયો અને બોરિસના પાત્રો આ પ્રશ્ન ઊભો કરે છે.
હા, બહુ મહત્વનો પ્રશ્ન છે. થિયો સતત પોતાના નિર્ણયો અને પરિણામો સાથે ઝઝૂમે છે, જ્યારે બોરિસ વધુ ભાગ્યવાદી લાગે છે, જાણે જીવન જે રસ્તે લઈ જાય એમ ચાલતો રહે.
નવલકથા કોઈ સીધો જવાબ આપે છે?
ના, સીધો જવાબ નથી, પણ એવું સૂચવે છે કે જીવન કદાચ એક વાંકી ચૂકી રેખા જેવું છે. સીધું નથી, એમાં તક, નસીબ, આપણું ચરિત્ર, આપણા નિર્ણયો, આ બધું ભેગું મળીને રસ્તો બનાવે છે. થિયો પોતે અંતમાં સ્વીકારે છે કે કદાચ એના પોતાના હૃદય પર ભરોસો ન રખાય.
અને છેલ્લે નૈતિકતાની અસ્પષ્ટતા, સારા ખરાબના ચોખ્ખા ભાગ પાડી શકાતા નથી આ વાર્તામાં.
બિલકુલ નહીં. થિયો પોતે ભોગ બન્યો છે, પણ એ ગુનેગાર પણ છે. બોરિસ સાથેનો એનો સંબંધ એને બરબાદ પણ કરે છે. પણ કદાચ એ જ એના જીવનનો સૌથી સાચો સંબંધ પણ છે. ટાટ બતાવે છે કે પ્રેમ, વફાદારી, મુક્તિ આ બધું આપણને અણધારી જગ્યાએ મળી શકે છે. જીવન કાળું કે સફેદ નથી, પણ ગ્રે રંગોથી ભરેલું છે.
ડોના ટાટની લખવાની શૈલી પણ આ અનુભવને વધુ ઘેરો બનાવે છે, નહીં?
ચોક્કસ, એ ફર્સ્ટ પર્સનમાં લખે છે, એટલે કે પુખ્ત થિયો પોતાની વાત કહે છે, પોતાના ભૂતકાળને યાદ કરે છે.
એનાથી શું ફેર પડે છે?
એનાથી આપણને બે વસ્તુ મળે છે. એક તો ઘટના બની ત્યારે એણે શું અનુભવ્યું, એની તીવ્રતા, અને બીજું વર્ષો પછી એના પર વિચાર કરતા એને શું સમજાયું, એ આંતરદૃષ્ટિ. અને એમની શૈલી આમ તો ચાર્લ્સ ડિકન્સની યાદ અપાવે, બહુ વિગતવાર, લાંબી, પાત્રના વિકાસને ઊંડાણથી બતાવતી.
અને એમની છબીઓનો ઉપયોગ, પેલું વર્ણન
અદ્ભુત છે. એ વાચકને સીધો સંવેદનાઓના અનુભવમાં લઈ જાય છે. મ્યુઝિયમ પછીની પેલી ચાક જેવી કરકરી ધૂળ, બાર્બર પરિવારના ઘરનો જંતુરહિત ઠંડો પ્રકાશ, લાસ વેગાસના રણનો સૂર્યતપ્ત ખાલીપો,
અને હોબીની વર્કશોપની પેલી સમૃદ્ધ મીઠી સુગંધ.
હા, આ બધી વિગતો ખાલી વાતાવરણ નથી બનાવતી, એ થિયોની અંદરની ભાવનાત્મક સ્થિતિને પણ બતાવે છે. જાણે આપણે થિયોની ઇન્દ્રિયોથી જ દુનિયાને અનુભવી રહ્યા હોઈએ.
ખરેખર આ એક એવી નવલકથા છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે જીવનની સુંદરતા અને પીડા કેટલી હદે જોડાયેલી છે. સર્જન અને વિનાશ, સત્ય અને છેતરપિંડી.
અને કદાચ એ પણ શીખવે છે કે આપણી ખામીઓ, આપણી ભૂલો, આપણા જીવનના એ વાંકાચૂકા રસ્તાઓ, એ જ આપણી સફરને અનોખો અને ગહન અર્થ આપે છે. કદાચ જીવનની સાચી સુંદરતા અને અર્થ એ તૂટફૂટમાંથી જ જન્મે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.